તારીખ 24/10/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 255 અને 256 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 197
પ્રશ્ન ચાલે છે પાનું 153 પ્રશ્ન તો એ કર્યો છે કે અમારા ગામમાં શ્વેતાંબર મંદિર છે, દિગંબર મંદિર નથી, એમાં જવાથી અમારું શું નુકસાન થાય? કોઈ હિન્દી ભાષી પ્રશ્ન કરે છે કે ઉસમે જાને સે અમારા ક્યાં નુકસાન હોગા. એમણે એમ કહ્યું કે જો યથાર્થ તત્વ સમજવામાં આવે તો પછી દેવ શાસ્ત્ર ગુરુ કેવું હોય એ પણ સમજવામાં આવે, અને અન્ય જગ્યાએથી શું નુકસાન થાય એ પણ પોતાની મેળે સમજવામાં આવે. શું કીધું? પોતાની મેળે સમજવામાં આવે. એ વાત જ્યાંથી પોતાને ન સમજાય તો બીજાની કીધી વાતને અનુસરે, તો આજે આની વાતને અનુસરે છે, કાલે બીજાની વાતને અનુસરશે, એટલે એનું કઈ ઠેકાણું નહીં. એમાં એમ આશય છે કે આ માર્ગની અંદર કેટલી પ્રયોજનભૂત સૂઝ પોતાને આવવી જોઈએ, અંદરથી પોતાને સૂઝ આવવી જોઈએ કે કયા પરિણામ મને અહિતકર છે અને કેવા પરિણામ મને હિતકર છે, એવી સૂઝ પોતાને આવવી જોઈએ. અને એવી સૂઝ બહુ ભાગ પરિભ્રમણની ચિંતના પછી આવે છે. એ પહેલા લગભગ એવી સૂઝ હોતી નથી. બીજું એ પણ આમાંથી નીકળે છે કે એને ચોખ્ખી ના ન પાડી કે તું શ્વેતાંબર મંદિરમાં નહીં જાતો, તને નુકસાન થશે. એમ કહ્યું કે તું તત્વ સમજીશ યથાર્થપણે, એટલે તને ક્યાં જવાય ને ક્યાં ન જવાય, ક્યાં જવાથી નુકસાન થાય, બીજી જગ્યાએ જવાથી નુકસાન થાય, તને આપોઆપ સમજાશે ને તારી સમજણ છે, તું ચાલજે. એવી રીતે નવા આવનારને એવી રીતે વાત કરવી એ પ્રકારની વ્યવહારુકતા છે. નહીતર જો સીધું એને કહે તો એવો પણ એને ઊંધો વિચાર આવવાનો સંભવ ખરો કે આ લોકોને એક પક્ષ છે પોતાના સંપ્રદાયનો અને આપણા સંપ્રદાયની નિંદા કરે છે. આમ તો સાંભળ્યું જ હોય કે દિગંબરો શ્વેતાંબરને મિથ્યા દ્રષ્ટિ કહે છે અને શ્વેતાંબરો દિગંબરોને મિથ્યા દ્રષ્ટિ જ કહે છે. એ વાત પ્રસિદ્ધ તો ચર્ચાતી હોય કોઈ જગ્યાએ, અને એમાં એને તમે કયો સીધું ભટ લઈને ત્યાં જાય જવા તો મિથ્યા જ થાય, નુકસાન થાય, મિથ્યાતનું નુકસાન થાય, તો એને ઊંધો વિચાર આવવાનો સંભવ પણ ખરો. તો એ માણસ આ બાજુ આગળ આવતો હોય એ ન આવે. એ વ્યવહાર ઉગતા છે. એવી વ્યવહારિકતા ન હોય અને સીધું કોઈને કોઈ સંભળાવી દે તો સામાન્ય લાભ થવાને બદલે પ્રાય નુકસાન થવાની સંભાવના ખરી. તમારા સાધુ મિથ્યા દ્રષ્ટિ પછી તે થઈ ગયું ને, તમારા સાધુ પણ મિથ્યા દ્રષ્ટિ છે, મિથ્યા દ્રષ્ટિ છે, તેના સાધુ મિથ્યા દ્રષ્ટિ થઈ ગઈ, એટલે એને એ વસ્તુ અપમાન જેવી લાગે. આપણે ત્યાં પણ કોઈ જયારે નવો સંબંધ થાય તો સીધી ગમે તેમ ઉભરક વાતો નથી કરવામાં આવતી કે કોઈ કઠોર વાતોનો પ્રયોગ કરવામાં નથી આવતો. હા, ભૂલ દેખાય તો એ ઇનડાયરેક્ટલી બહુ સોફ્ટ ટોનની અંદર વાત કરવામાં આવે છે. નવો નવો સંબંધ થયો હોય તો કોઈ હાર્ટ ટોન થી વાત બી નથી કરતા આપણે, એ એક વ્યવહારિકતા છે ને. એક નવો નવો શું બનશે, નકામાં તૂટી જશે, એવું આમાં પણ છે. અને એ પ્રેક્ટિકલ સાઈડ છે, એ વ્યવહારિક નીતિ છે, અને એ યથાર્થ છે. એમણે પણ એમ જ જવાબ આપ્યો છે. ઓલા પણ ઉપરનો પ્રશ્ન છે 254 માં, એમાં શાસ્ત્ર જ્ઞાન નો ઉઘાડ અને ગોલન એ બેનો તફાવત પૂછ્યો છે કે ગોલન છે કે નહીં, તો ચોખ્ખી ના પાડી દે કે ના એ ગોલન નથી. કેમ કે એ શાસ્ત્ર માપતો થઈ ગયો છે, એને હવે ધડ દઈને ના કહેવામાં વાંધો નથી, ધડાક દઈને ના કહી શકાય. કાચો પાકો હોય એને એવી રીતે ટેકલ ન કરાય. બે વાત એમાંથી નીકળે છે. અહીંયા બીજા પેરેગ્રાફથી કે ભાવ મેં સચ્ચાપન હોવે તો બહાર મેં નમસ્કાર ભી સચ્ચે કો હોતા હૈ. તમને નિર્દોષ થવાની સાચી ભાવના છે, તમારા ભાવમાં સાચાપણું શું છે કે તમારે પૂર્ણ નિર્દોષ થવું છે, તો તમે પૂર્ણ નિર્દોષતા હશે એને નમસ્કાર કરશો. શૃંગાર તો રાગાદીનો સદભાવ સૂચવે છે. પ્રતિમા ઉપરનો જે શૃંગાર છે એ તો સંસારીઓને એવો શૃંગાર છે, અને મોક્ષ પામેલા વિતરાગોને પણ જો એવો શૃંગાર હોય તો બે વચ્ચે શું ફેર પડ્યો? બે વચ્ચે કાંઈ ફેર નથી પડતો. બધું ભાઈ એક જ વાત થઈ ગઈ. એટલે જો તમારા ભાવમાં સાચાપણું છે તો તમે સાચાને નમસ્કાર કરશો, તમને ખોટાને નમસ્કાર કરવાનું તમારો મન નહીં થાય. મારી ભાવના આવા રંગરાગમાં તો પડવાની છે નહીં, પછી હું કેમ એને નમસ્કાર કરું, અથવા નમો એ બાજુ કેમ ધરું? યો સબ યથાર્થ તત્વ સમજને છે, સમજમાં આ જાયગા. અને આવી બધી વાતો તત્વને તમે યથાર્થ સમજશો એટલે આપોઆપ સમજવામાં આવી જશે. અમારે તને એમ નહીં કહેવું પડે કે તમે નહીં જાતા, તમે સ્વતંત્ર મંદિરમાં નહીં જાતા, તમારા સાધુ પાસે નહીં જાતા, એ અમારે કહેવું નહીં પડે. આપોઆપ જ તમે બંધ કરી દેશો જો તમને બરાબર યથાર્થ સમજાશે તો. જ્યાં સુધી બરાબર જાવડામાં નથી ચાલુ રહ્યું છે ત્યાં સુધી એમ સમજવું કે હજી યથાર્થ સમજાણું નથી, એ પણ એનો આ છે. જોગ નાયક કો સમજે ઉનકા વ્યવહાર ભી સચ્ચા હોતા હૈ. જે નાયક ને સમજે છે એનો વ્યવહાર પણ સાચો જ હોય છે. વહી દેવ શાસ્ત્ર ગુરુ કો સમજતે હૈ, અને એ જ દેવગુરુ શાસ્ત્ર ને સમજે છે. એ બરાબર સમજે, પોતાના સ્વરૂપને સમજે, એ દેવગુરુ શાસ્ત્રને પણ બરાબર સમજે. બંધ થઈ ગઈ છે, પાવર ગયો. જૈસા ભગવાન હૈ વૈસી હિ પ્રતિમાજી કી સ્થાપના હોતી હૈ. જેવા વિતરાગ પરમેશ્વર છે એવી જ એમની સ્થાપના કરવી જોઈએ. એમની વિતરાગતામાં એવો ફેરફાર ન કરવો જોઈએ કે જેથી એમને પંચેન્દ્રિયના કોઈ વિષયો તરફનો કોઈ ચિહ્ન હોય. એમને શું કોઈ સુગંધ, કોઈ લેપ, આ લોકો તો સુગંધ પણ વાપરે છે, અત્તર પણ વાપરે છે. સ્તંભર લોકોમાં અત્તર વાપરવાની પદ્ધતિ છે. અત્તર છે જે સાચું અત્તર છે, એ તો ઘણા ફૂલોમાંથી બનાવો ત્યારે નીકળે, હજારો ફૂલોમાંથી એનો કસ કાઢો ત્યારે એમાંથી તેલ અત્તર નીકળે. એ તો તેલી પદાર્થ છે ને, એટલે એમાં બહુ હિંસા થાય છે. અને અત્તરની અંદર પણ સુગંધના આસક્તિવાળા જીવોની ઉત્પત્તિ પણ બહુ થાય. એટલે આપણે ત્યાં અત્તર વાપરવાનો નિષેધ છે શ્રાવકોને. જે મધ બહુ ગળ્યું છે તો એની અંદર બહુ ગળપણવાળા આસક્તિવાળા જીવોની ઉત્પત્તિ થઈ જાય છે. એવી જ રીતે અત્તરમાં ગંધવાની ઉત્પત્તિ થઈ જાય છે. એટલે મધ વાપરવાનો નિષેધ છે એમ અત્તર વાપરવાનો પણ નિષેધ છે આપણે. એ લોકો ભગવાનને લગાડે, હા એ બહુ ઓછાને ખબર હોય છે, પણ આપણા લોકોને બહુ ઓછાને ખબર હોય છે. અમારા ભાગીદાર હતા એટલે એ અત્તર બગાડતા હતા. તમારે વળી અત્તર શું ઘરડે ઘર પણ કરવાનું હોય? હું નથી વાપરતો, આ તો આપણે ભગવાનને સેવામાં આપણે પૂજામાં આપણે કામમાં લઈએ છીએ. ત્યારે ખબર પડી કે આ લોકો ભગવાનને અત્તર વાપરે છે. એટલે પછી તો એક પગથી ચૂક્યા પછી કોઈક બીજું શરૂ કરે એટલે એની વાંધી આ તો બધું દેખા દેખીથી થતું હોય છે. કોઈ તત્વની સમજણ નથી, ભગવાનના સ્વરૂપની સમજણ નથી. એટલે પછી એક કરે એટલે બીજો કરે, બીજો કરે એટલે ત્રીજો કરે, એ દેખા દેખીથી ચાલુ થઈ જાય. એની પાછળ ગાડરીઓ પ્રવાહ હોય, વોક સંજ્ઞા બધા હાલતા હોય તો કાંઈ ખબર જ ન પડે. એક ચાલુ કર્યું કે એને ટ્રેડિશન ચાલુ થતાં વાર નહીં લાગે. વિકૃતિમાં એવું છે કે જરાક કોઈક વધારે વિકૃતિ કરે તો એ ચાલુ થઈ જાય, એથી વધારે વિકૃતિ કરે તો એ ચાલુ થઈ જાય, વાર જ ન લાગે. એનો સુધારો કાઢવામાં પરસેવો ઉતરે. પછી જે રૂઢિરિવાજમાં કરી ગયું એ તમે કાઢવા જાવ એટલે જ મોટા ઝઘડા થાય, તકરાર થાય મોટે. ચાલુ કરવામાં તો હવે જ દેન થઈ જાય. પથ્થરની આઠમણની શિલા નીચે પાડવી હોય અગાસીમાંથી તો ધક્કો મારો હેઠે પડી જાય. છ માળ ઉપરથી એને નીચે ફેંકવી હોય તો ખાલી ધક્કો જ મારવાનો રહે. પણ એ છ માળ ચડાવી હોય તો આઠ મજૂર જોઈએ પાછા. આઠે મજૂર ને પરસો ઉતરતા છ માળ ચડે ઉપર. ચડવામાં પરિશ્રમ છે, ઉતરવામાં એવો પરિશ્રમ નથી. કેમ કે જીવ અનાદિનો કહેવાઈ ગયો છે વિભાવથી. તો શું કીધું? બધી ચર્ચા કે બધા પડખાની ચર્ચાઓ ચાલી છે બેન શ્રી પાસે. હા, જાત જાતના ભાત ભાતના માણસો તો આવે, પ્રશ્નો પૂછે. જૈસા ભગવાન હૈ વૈસી હિ પ્રતિમાજી કી સ્થાપના હોતી હૈ તથા વો પ્રતિમાજી કો નમસ્કાર હોતા હૈ. એવી જ પ્રતિમાને નમસ્કાર થાય. તત્વ સમજને સે અપને આપ સમજમાં આ જાયગા કે ક્યા કરના ચાહીએ. તમારે આમ ન કરવું એમ નથી કહેતા, ન જવું એમ નથી. તત્વ સમજશો એટલે પોતાની મેળ સમજવામાં આવી જશે. જો અપને ભાવ મેં નિશ્ચય વ્યવહાર સમજ મેં આયેગા તો અપને આપ ગલત માન્યતા છૂટ જાયગી. નિશ્ચય કેવો હોય, નિશ્ચય વાળાને વ્યવહાર કેવો હોય, દેવગુરુ શાસ્ત્ર કેવા હોય, શું મિથ્યાક શું ગ્રહિત મિથ્યાક શું, એ બધું તત્વમાં આવશે. તમને ખબર પડશે કે આ તો ગ્રહિત મિથ્યાક છે. મિથ્યાક તો જયારે તીવ્ર થાય, દ્રઢ થાય, ત્યારે એ મિથ્યાત્વ ગ્રહિત મિથ્યાત્વના તબક્કામાં પ્રવેશ કરે. શું કસાય ભલે ગમે એટલો મંદ હોય, એ તો શું થઈ ગયું? એ તો નિયમતને મંદ કસાય હોય છે. મિથ્યાત્વ બહુ મોટું પાપ છે અને ગ્રહિત મિથ્યાત્વ એથી મોટું. એટલે પોતાના ભાવમાં નિશ્ચય વ્યવહાર જયારે સમજવામાં આવશે ત્યારે પોતાની ઊંધી માન્યતા, ભૂલ ભરેલી માન્યતા આપોઆપ છૂટી જશે. નહીં છૂટતા તબ તક વિચાર કરના કે ક્યાં સચ્ચા હે. એમાં શું કીધું કે તું તારી મેળે વિચારીને સમજીને ફેરફાર કરજે. સમજ્યા વગર ફેરફાર કર્યો હશે તો તું ટકી નહીં હોત. જરા કોઈનું પ્રેશર આવશે થઈ ગયું ચાલુ. તો જો સમજ મેં આ જાયગા તો ઉનકો માનને સે ક્યા નુકસાન હૈ. વો અપને આપ સમજ મેં આ જાયગા. જ્યારે તમે સાચું સમજાશે ત્યારે એના માનવાથી કયું નુકસાન, એટલે ગ્રહિત મિથ્યાત્વનું કેવું નુકસાન છે એ તને આ પોતાની મળે સમજાશે. અને નુકસાન તો કોઈને પોસાતું નથી એટલે વો છૂટ જાયગા. આપોઆપ તારું છૂટી જશે. ન છૂટે તો એને ગ્રહિત મિથ્યાત્વની હજી ખબર પડી નથી. બીજી તો ક્યાંથી ખબર પડે? આ તો સ્થૂળ વિષય છે. સ્થૂળ વિષયમાં જેને ખબર ન પડે એને સૂક્ષ્મ મિથ્યાત્વ શું, અને એથી સૂક્ષ્મ એવું સમ્યક સમ્યક્ત્વ શું, એ તો ક્યાંથી ખબર પડે? એ ક્યાંય ખબર પડે નહીં. આ જગ્યાએ આવી વાત કરવી જોઈએ, આ જગ્યાએ આવી વાત કરવી જોઈએ. કોઈના પરિણામોમાં ઉત્સાહ લાગુ હોય ત્યારે એને ભવ્ય કરીને સંબોધે. હે ભવ્ય, આમાં નિયમસારમાં એવું સંબોધે, હે ભવ્ય શાર્દુલ. શાર્દુલ એટલે સિંહ. નબળી બબળી કેમ વાત કરે છો? કે સિંહ જેવો છો ને બકરાની જેમ કેમ વાત કરે છો? હા, એવું સંબોધન કર્યું છે પદ્મ પ્રભુધારી દેવે. હે ભવ્ય શાર્દુલ, કોઈ કળશ મારે છે એકદમ બેઠો થઈ જાય અને અમૃતચંદ્રાચાર્ય પાછા અનેક અંતના 14 કળશ લીધા, એમાં પશુ કીધો. તત્વજ્ઞાન ની સમજણ કરતા કરતા તું સાંખ્યના મતમાં ચાલ્યો ગયો, એકાંત કરવા માંડ્યો. અનેકાંત નો પ્રકરણ ચાલે છે, નિત્ય અનિત્ય એક અનેક ભેદ અભેદ. તત્વ ની સમજણ કરતા કરતા તું આમાં ગ્રહિત નિત્યાત્મા વિયોગ્યો, તારો તારી સમજવાની શક્તિ તાકાત ક્યાં ભઈ ગઈ? તેને આડો આડો આવ્યો એમ કહેતા. સિદ્ધાંતને તે સરળતાથી લેવાને બદલે, સિદ્ધાંતને સરળતાથી વિચારવાને બદલે અસરળતાથી તેમ વિચાર્યો, એટલે તને એકાંત થઈ ગયો. નય ની મર્યાદા શું ને નયા ભાસ શું એ સમજવામાં આવવું જોઈએ. બંને વાત કરે અને બંને વાતમાં એમની કરુણા હોય છે, બંને વાત પ્રકારમાં એમની નિષ્કારણ કરુણા સિવાય બીજું કઈ હોતું નથી એમ વિચારવા યોગ્ય છે. કેમ કે એમને બીજું કોઈ અંગત સ્વાર્થ છે, નિષ્કારણ કરવા છે. કુંભારનો દ્રષ્ટાંત છે માટલાનો. કુંભાર ચાકડા ઉપર માટલું કરી નાખે પછી એને સુકાવા મૂકી દે, સુકાવા મૂકે ને થોડું સુકાઈ જાય અને કડક થઈ જાય, પણ હજી સાવ સુકાણું ન હોય. પછી લાકડાનો સેજ વળેલો પાટિયો હોય હાથાવાળો, એનાથી એને ટપ 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 કરીને ટીપે, એને બહારમાં ટીપે ને અંદરમાં ટીપે. ન અંદરથી એને ઘોબો રહેવો જોઈએ, ન બહારથી ઘોબો રહેવો જોઈએ, ત્યારે માટલું હરખું ઘડાય. એમ આમાં એવું છે, શ્રી ગુરુ બે બાજુથી ઠપકારે. કુંભાર હાથ રાખે, અંદર હાથ રાખે બાર થી ઠપકારે તારે, અને અંદર ઠપકારે ત્યારે બાર હાથ રાખે. નહી તો શું છે, ઠપકારે ઓલી બાજુ ઉપસી જાય. એટલે એ મારવાની પણ મર્યાદા છે, ઠપકારવાની પણ મર્યાદા છે. ખૂબ ન પડવો જોઈએ અને ઘાટ ઘાટ ઘડાવવો જોઈએ. જરૂર પડે ને બહાર થી ઠપકારીએ છીએ, તમને અનુભવ ન હોય પણ હવે જોઈ વિચારણ કરવું પડે ને. ગાડી ઉતરી જાય હોય તો ન ઠપકારાય, એમાં શું હશે? કોઈ કોઈ મુમુક્ષુ એમ કે છે, અંદર ને વાત કરી દો, એ તમે તમારે અમને ઠપકારજો. અમારી ગાડી હવે નહીં ઉતરે, જે કહેવું હોય એ કહેજો, તમે તમારે ઠપકાર દો. હા, પછી ઠપકારીએ છે, હરખાઈને બી ઠપકારી છે. બાકી ગાડી ઉતરી જાય એવું લાગે ત્યાં સુધી જરાક જોખમ નથી લેતા. વીમો કરવા જેવો નથી, નકામું નુકસાન થઈ જશે, ભાગી જાય માણસ. ઊંધો વિચાર આવે ને ભાગી જાય. એટલી બધી નીતિ રીતિનો વિષય છે. કર્માનુસારીની મતિ હોય અને પોતાના સંપ્રદાય નો પક્ષ તો હોય જ, એટલે તમે વિરુદ્ધ બોલો એટલે એને બોલો મતાગ્રહ છે ને એ ટાઈટ થઈ જાય એકદમ. માણસ આચા રસ્તે આવતો બંધ થઈ જાય, એને લાભ થયો કે નુકસાન થયું? તમે લાભ કરાવવા ગયા પણ તમને લાભ કરાવતા આવડ્યો નહીં તો નુકસાન થયું, એવું થાય. ના હોય જ નહીં, સવાલ જ નથી. નાનીની વાણીમાં એ જાતનું નિમિત્તત્વ છે જ નહીં. શું શાસ્ત્રમાં અને જ્ઞાનીની વાણીમાં એ જાતનું નિમિત્તત્વ જ નથી. છતાંય પોતાની અયોગ્યતાથી લોકો ઊંધા પડે છે. ઋષભ ભગવાનના સમૂહ શરણમાં 363 અન્ય મતો ઉત્પન્ન થઈ ગયા એની અયોગ્યતા. ભગવાનની વાણીમાં અન્ય મત ઉત્પન્ન થાય એવું નિમિત્તત્વ નથી. એટલે એ આરોપ નો થાય એના ઉપર. અમારા સૂર્યકીર્તિ ભગવાનની સ્થાપના વખતે એવી અમારી સામે દલીલ આવતી હતી કે ભાઈ ઘણાને નુકસાન થશે, મને તમે હરવા દો. એટલે ભાઈ ભગવાનની અરિહંત પ્રતિમાની સ્થાપના કરો, એમાં નુકસાન થવાનો અવકાશ જ નથી. છતાં માનો કે કેટલાકની પગને નુકસાન થશે એ સ્પષ્ટ દેખાય છે, એના પરિણામ બગડે છે, પણ એની સામે ભવિષ્ય અત્યાર વર્તમાનના અને ભવિષ્યના કેટલા જીવોને લાભ થશે એનો તમે હિસાબ કિતાબ માંડો તો ઓલા હાવ એકદમ માઇનોરિટીમાં આવશે. કેમ કે આ તો હજારો વર્ષ સેંકડો વર્ષ રહેવાની પ્રતિમા, દર્શન કરનારને ભાવ થવાના, વર્તમાનમાં સ્થાપશે અને ઉત્સાહને અર્પણતા આવશે. એ બધાનો લાભ તમે ક્યાં જોતા નથી, એકલા નુકસાનવાળાને ક્યાં જુઓ છો? કમાણી કરે એને જુઓ ને, દિવાળિયાની અમે શું જુઓ છો એમ જ કહેતા. કેટલા એને થવાનો છે? તમે દ્રષ્ટાંત આપતા કે ભગવાનના સમોસરણમાં અન્યમતિનું ઉત્પત્તિ ઉત્પત્તિ થઈ તો ભગવાનની વાણી બંધ કરાવી દેવી, ન બંધ કરાવી દેવી, વિધિવિધિ બંધ કરો, લોકોને નુકસાન થવા માંડ્યું છે એમ થાય કોઈ દિવસ? કેટલા ને લાભ થાય, કરોડો સમ્યક દ્રષ્ટિ થાય એની અંદર, કેટલા લાખો ની લાખો તો કેવડીઓ થાય છે એક સમોસરણમાં. લાખો મુનિઓ થાય અને લાખો કેવળીઓ થાય, કરોડો સમય દ્રષ્ટિઓ થાય, એટલા અંદર સમોસરણમાં જીવો આવે છે, બહુ મોટી સંખ્યામાં આવે છે. ત્યાં અતિશય છે, જગ્યાની ખામી જ ન પડે. એરિયા તો 12 યોજન ત્રિજ્યાનો છે, એટલે ડાયામીટર 24 યોજનનો, ત્રિજ્યા એટલે ડાયામીટરનો અડધો ભાગ, 24 ગોળાકાર એમાં સમોસરણ, 24 યોજનનો ડાયામીટર હોય, પણ અબજો જીવો આવે એની અંદર બેસે, કરોડોના કરોડો આવી જાય, અતિશય એવો છે, જગ્યાની તાણ જ ન પડે ત્યાં એવું છે. એની રીતે ટકલ કરેલા છે. પરથી વૈરાગ્ય હતા, પણ ઘરવાળા દીક્ષા નહોતા લેવા દેતા. બોટાદમાં રૂનો વેપાર, ને સાયલામાં કાલા કપાસ. એ બાજુ બધું જો ઓછા એરિયામાં ઓછો વરસાદ થતો હોય ત્યાં કપાસનું વાવેતર વધારે છે. આ બાજુ સૌરાષ્ટ્રમાં ધંધુકાના આ બાજુ ઓલીકોટ હળવદ ને ધાંગધ્રા ને બાજુ સુરેન્દ્રનગર સાયલા રાણપુર બોટાદ ત્યાં સુધી કપાસનું વાવેતર ઘણું છે. આ બધું નિંગાળા ગઢડા સુધી વેપારના કામે આવ્યા છે. એમાં ખબર પડી કે આને દીક્ષા લેવી છે. હાજે કે હાલને આપણે ફરવા જઈએ કે ઉંમરમાં નાના હતા મણિભાઈ, તેથી સુભાગભાઈની મોટી ઉંમર. હાલ કે આપણે ફરવા જઈએ કે હા મળ્યું છે તારે દીક્ષા લેવી છે, તો કે આ મારો તો બહુ ભાવ છે પણ મને ફરવા બધા લેવા નથી દેતા વડીલો, કે તો કે મારે દીક્ષા લેવી છે, કે મને બીક લાગે છે કે હું ઘેડે ઘેટ પણ દીવાલે મારે સેવા કોણ કરશે. તું નાનો છું ને આપણે બે હારે દીક્ષા લઈ તો તમે સેવા કર કે હા માંદો હજુ થાવતો. આપણે દીક્ષા લેવી તો હારે લેવી કે હા, એટલે એને દીક્ષા ન લેવી એમ ન કીધું ધડ દઈને, તારે દીક્ષા નથી લેવાની. પછી રોજ નવરાશે ફરવા હરવા જાય હારે, પછી કે આપણે જ્ઞાન વગર દીક્ષા લઈને કરશું શું, કે આપણને જ્ઞાન તો છે નહીં, કે જ્ઞાન લઈને જ્ઞાન વગર દીક્ષા લઈને શું કરશું, કે વાત તો તમારી સાચી છે, આપણે જ્ઞાન તો લેવું જોઈએ. તો કે જ્ઞાની પુરુષ છે કે આપણે એની પાસે જઈએ, કે આપણે કઈ જ્ઞાન મળે પછી આપણે દીક્ષા લઈએ, એમ કરીને એને હડમતળા પેલા વેલા લઈ આવ્યા. રાણપુર પાસે બે ગાઉ ઉપર ચાર માઇલ ઉપર હડમતળા કરીને ગામ છે. તે જમાનામાં હડમતિયા કીધું હશે, એટલે અહીંયા હડમતિયા શબ્દ આપ્યો છે. અત્યારે ગાડા રસ્તો છે, સડક નથી ત્યાં. આજે આજના જમાનામાં સીધી તો સાવ ગાડા રસ્તો જશે. હમ એટલે ભાડા ગાડીમાં નહીં ગયા છે, એટલામાં લઈ આવેલા. બીજા મુમુક્ષુ કૃપાળુ દેવ જાય ત્યાં 10-15-20 બીજા મુમુક્ષુ આવી જાય આજુબાજુના. હું એટલે બધા જમવામાં આરે હતા. મણિભાઈને એમ થયું મને આ જ્ઞાની પુરુષ સાથે જમવાનું મળે તો સારું, કે હારે જમવા દેવું તો સારું. હમ એમ તો બે નહીં, નવા નવા માણસ એટલે નાની ઉંમરે તો પીરસવામાં રોકાયા. કૃપાળુ દેવ સીધો વિકલ્પ આવ્યો, આ મણિલાલને જમવા બેસાડી દો મારી હારે. કે ઓલામાં એમ થયું આવો ચમત્કાર થતો, નક્કી કોઈ જ્ઞાની પુરુષ છે. મારા મનની વાત ક્યાંથી જાણી ગયા? મને વિચાર આવ્યો હારે જમવાનો, અને સીધું એમણે આજ્ઞા કરી કે અને મણિલાલને જમવા બેસાડી દો મારી હારે. હા અરે સીધો વિશ્વાસ આવી ગયો. બીજું કાંઈ જ્ઞાન હતું ને એવું ચમત્કાર જેવું લાગ્યું. નક્કી કોઈ જ્ઞાની પુરુષ છે, કે મારા મનની વાત ક્યાંથી જાણી ગયા? એટલે એને એટલી બધી પ્રેરણા મળી ને એટલો બધો ઉત્સાહ મળ્યો કે બસ હવે આ જ્ઞાની પુરુષને મેં લાગી જાઉં. એ લાગી ગયા, એ લાગી ગયા. એ મણિભાઈ ના પત્રો આવે છે, બહુ સારા પત્રો, વૈરાગના પત્રો સારા છે. એ દાખલો મહિનો નો રાણપુર છે ને, હડમતિયા જેવા રેલવે સ્ટેશન રાણપુર જ નજીક પડે, બોટાદ રાખવું પડે છે. બોટાદ ની સાઈડ માં રાણપુર બોટાદ ની વચ્ચે બોટાદ ઘણું રાખવું પડે. રાણપુર થી તો બે ગાવ થાય, બે ગાવ એટલે 4 માઇલ. એ જમાનામાં ગાવ બોલાતા હતા, અત્યારે કિલોમીટર બોલાય છે. એક ગામના 2 માઇલ, બે ગાવ એટલે 4 માઇલ, 4 માઇલ 6 કિલોમીટર જેવું થાય. ગાડામાં ઘોડા ગાડીમાં જવાનું થાય સ્ટેશન ઉતરીને. રાણપુર છે ને ગયેલા, મારા ગ્રાન્ડ ફાધર પૂછેલું એમની ઉંમર. હું 21-22 વર્ષ નો હતો ત્યારે, એમની ઉંમર 70 પટાવી ગયા હતા, એ 75 વર્ષ આસપાસ હતા. એટલે પાછળ જઈએ તો કૃપાળુદેવની હયાતીમાં અહીં આવી ગયા, કારણ કે 56નો દુકાળ એમણે જોયેલો. ગુરુ કૃપાળુદેવનું દેહાંત 57માં, અને 1956માં જે 56નો દુકાળ પડ્યો એ એમણે જોયેલો. એ દુકાળમાં કેવી રીતે લોકો અન્ન વગરના ટળવરતા હતા લોકો. ટ્રાન્સપોર્ટેશન હતું ને, એટલે એક રોટલો મળે ક્યાંકથી તો મા દીકરો ઝૂંટા ઝૂંટી કરતા હોય. દીકરો માને ખાવા ન દે, મા દીકરાને ખાવા ન દે રોટલો. એવી પરિસ્થિતિની વાતો થતી હતી. આપણે તો વાતો સાંભળેલી, બીજું કાંઈ મને જોયેલો એટલે ખબર એના વખતમાં અહીંયા હતા. તમે કીધું આ અહીંયા આવી ગયા છે, તમને કાંઈ ખબર છે? પણ આપણું ગામ નાનું એટલે કોઈ એવી વાત હોય તો ચોરે ચૌટે ચર્ચા થતી હોય એને. એક બી ગામમાં ચોરે વાત તો થતી હતી, ચોરે એટલે નવરા માણસો પાંચ માણસો ભેગા છે અને ગામની પંચાયત કરે એનું નામ ચોરો. કોકના ઓટલે બેસી, મંદિરનો ઓટલો હોય ને કાં કોઈનો મકાનનો ઓટલો હોય મોટા મકાનનો, પાંચ માણસ ભેગા છે ને ચર્ચા કરે એનું નામ ચોરો. તો કે હા ચોરે વાત થતી હતી કે ગામમાં કોઈ ચમત્કારિક પુરુષ આવ્યા છે, આજે રાયચંદભાઈ કરીને કોઈ ચમત્કારિક પુરુષ આજે ગામમાં આવ્યા છે, એવી તો વાત થતી હતી પણ હું કાંઈ મળ્યો નથી. કે રણપુર થઈને ગયેલા જતા વળતા રાત્રો કાણા હોય કે ટ્રેનનો ટાઈમ ન થયો એની બધી એ તો આખા દીમાં એક કે બે ટ્રેન આવતી હોય સ્ટેશનમાં. બસો ને પંચાવન થયો, બસો ને છપ્પન. અમારે આત્માને સ્વાનુભૂતિ પ્રગટ કરવા માટે શું કરવું? સ્વાનુભૂતિનો પ્રશ્ન છે. થોડો ગ્રહિત મિથ્યાત્મ હતો, એના ઉપર જ્ઞાનના ઉઘાડનો અને ગલનનો હતો. ગલનનો સારો થયેલો છે, નકલ કરવાનું વાત થઈ છે ને, ગલનનો સારો થયેલો. સમાધાન સ્વાનુભૂતિ નિર્વિકલ્પ દશા. સ્વાનુભૂતિ એટલે નિર્વિકલ્પ દશા જ્યારે પ્રગટે ત્યારે થાય છે સ્વાનુભૂતિ. પ્રથમ નિર્વિકલ્પ દશા પ્રગટ થાય એને સ્વાનુભૂતિ કહે છે. પ્રકાશ એટલે પ્રગટ થવું, તે સ્વાનુભૂતિ પ્રકાશ નામ રાખ્યું છે. પ્રકાશ એટલે એનું પ્રગટ થવું, તે સ્વાનુભવનું પ્રગટ થવું, તેને સ્વાનુભૂતિ પ્રકાશ કહે છે. એ પ્રથમ નિર્વિકલ્પ દશામાં થાય છે. પછી જે પરિણતિ ચાલે એને પણ સ્વાનુભૂતિ શાસ્ત્રમાં કહી છે. તે પહેલા હું નાયક છું, નાયક છું એમ વારંવાર જ્ઞાનમાં રટણ કર્યા કરવું. રટણ એટલે અહીં ઘોળણ લેવું છે. રટણ એટલે ઓલું લુખું ગોખણ પટ્ટી નથી લેવી. પછી સંકલન કરનારને જે ભાવમાં આવ્યું હોય એ ઘણી વાર સંકલન કરે નાખ્યું હોય. ઘોળણનો પ્રશ્ન આગળ જ ચાલી ગયો છે. ત્યાં રટણ શબ્દ એ વાપરે છે. ત્રીજા પેરેગ્રાફમાં છે લખેલું, ચૈતન્યનો વિચાર અભ્યાસ કરે ને તેનું રટણ કર્યા કરવું જોઈએ. પણ એ ઘોલનના અર્થમાં છે. ચૈતન્યનું ગ્રહણ નથી થતું માટે તેનું રટણ મૂકવું જોઈએ નહીં, નીચે લીધું છે ને, ઘોલનના અર્થમાં લીધું છે. આપણે ઘોલનનો બોલ ચાલે છે ને, એમ વારંવાર રટણ કર્યા કરવું એટલે ઘોલન થવું જોઈએ. અને ઘોલનમાં વિશે શું કહેવું છે? રસ આવે છે ભોજનમાં, રસ આવે છે. આપણે કેરીના દ્રષ્ટાંતે લીધું, જેમ કેરીને ઘોળો તો અંદરથી રસ નીકળે, કેરીને ઘોળો અંદરથી રસ નીકળે, એમ સ્વરૂપનું ઘોલન ચાલવું જોઈએ તો સ્વરૂપ રસ ઉત્પન્ન થાય. એમ વારંવાર જ્ઞાનમાં રટણ કર્યા કરવું. આ વિકલ્પ આવે તે મારું સ્વરૂપ નથી. જુઓ, રટણમાં વિકલ્પ આવે તે મારું સ્વરૂપ નથી. વિકલ્પથી પણ હું જુદો છું. જો વિજ્ઞાન કરવું છે ને એટલે વિકલ્પથી હું જુદો છું. નાયક છું જ્ઞાનની પ્રધાનતા લેવી છે. નાયક છું એવો વિકલ્પ આવે એમાં વિકલ્પની પ્રધાનતા નથી લેવી, જ્ઞાનની પ્રધાનતા લેવી છે. અથવા વધારે સ્પષ્ટ કરીએ તો કે નાયક છું એવો જે વિકલ્પ છે એમાં જ્ઞાન અને રાગ બેનું મિશ્રણ છે. જ્ઞાન અને રાગ બેનું મિશ્રણ છે એ લક્ષ્મણ જ્ઞાન તત્વ છે. તો જ્ઞાનની પ્રધાનતા લેવી છે અને એનું ઘોલન ચાલવું જોઈએ. રાગનું રટણ નહીં પણ જ્ઞાનનું ઘોલન, રાગનું રટણ નહીં અને જ્ઞાનનું ઘોલન એમ થવું જોઈએ. એટલે વિકલ્પથી હું જુદો છું એટલે એનો તો નિષેધ કરવાનો છે. જે વિકલ્પ ચાલે એનો તો નિષેધ કરવાનો છે કે વિકલ્પથી હું જુદો છું. જે મંદ કે તીવ્ર અથવા સ્થૂળ કે સૂક્ષ્મ જે વિભાવો કે વિકલ્પો આવે તે બધાથી જુદો હું ચૈતન્ય છું એમ વારંવાર તેની મહિમા લગ્નિ અને તેનું અંતરમાં રટણ રહેવું જોઈએ. અંતરમાં રટણ એટલે ઘોલન, ઘોલન છે એ અંદરનું છે અને ઉઘાડ છે એ બહારનો વિષય છે, વિકલ્પ છે એ બહારમાં જાય છે, લંબાય છે. ઘોલન અંદરમાં લંબાય છે એટલે અંદરમાં ચાલવું, રટણ ચાલવું જોઈએ, અંદરમાં ઘોલન ચાલવું જોઈએ. આ કયા સ્ટેજનો વિષય લીધો? આરોહણ ક્રમ ના ક્રમ થી વિચારીએ તો ભેદ જ્ઞાન ના સ્ટેજ માં આવેલો છે એનો. ભેદ જ્ઞાન ના સ્ટેજ માં કોણ આવે છે? અવલોકન નું સ્ટેજ પરિપક્વ થઈ ગયા પછી. અવલોકન કોનું ચાલે છે? પૂર્ણતાના લક્ષ્ય વાળાનું. પૂર્ણતાનું લક્ષ્ય કોનું હોય છે? વેદના માને ચૂર્ણામાં આવી ગયું હોય એનું. આ સુધીની વાત છે. હવે એ વાત ન સમજે ને એમને પછી કરવા માંડે રટણ, તો એટલા વિકલ્પ સિવાય શું થાય? પછી નાયકના વિકલ્પે ચડી જાય, કેમ કે આગળ ની પાછળ ને કઈ ખબર ન હોય. ને આપણને તો એમ સાંભળ્યું કે આપણે તમારે શું કરવું, તો હું નાયક છું, નાયક છું એમ વારંવાર રટણ કરવું. આપણને કીધું છે, આપણે કરીએ છીએ. પદ્મચંદજી નું આપણે જોયું કે ન જોયું? હું ભગવાન છું, ભગવાન છું. ભગવાન બનના ભી નહીં હૈ, ભગવાન તો હું હી. એવું ગુરુદેવે કીધું છે, પણ કયા નહીં થી કીધું? તો કીધું નિશ્ચય નથી કીધું ને, આપણે તો નિશ્ચય ઉપર જ વેદન દેવાનું છે. નહીં બહુ બહુ મુશ્કેલ પડી જાય, યથાર્થ લાઈને ન ચડે બહુ મુશ્કેલ પડે. જોયું આપણે કેટલી મુશ્કેલી એને પાછા ફરવામાં હતી, ન ફરી શકે. હવે કેવી રીતે નીકળે છે આ ક્રમ આમાં? કે જે મંદ કે તીવ્ર વિભાવો આવે છે તેમાંથી જુદો હું ચૈતન્ય છું એમ વારંવાર તેની મહિમા અને લગ્ની અને તેનું અંતરમાં રટણ રહેવું જોઈએ. મહિમા ને લગ્ની કોને લાગે? આવે વસ્તુ ભાવ ભાષણ માં આવે ત્યારે, ત્યારે મહિમા આવે અને ઉપડે ભેદ જ્ઞાન એનો, મહિમા પૂર્વક ઉપડે. લગ્નિ પણ કોને લાગે? જેની ભાવના અંતર થી ઉગી હોય એને લગ્ની લાગે. હવે એ તો કઈ હોય નહી, બાકી બધું એમને અકબંધ હોય, પ્રતિબંધો અકબંધ. છોકરાને કંઈક થાય તો પોતાને કંઈક થઈ જાય, બેરાને કંઈક થાય તો પોતાને કંઈક થઈ જાય. હા, કંઈક નફો નુકસાન થાય છે, ઊંધો નીચો થઈ જાય, બધા પ્રતિબંધ એમને હોય. અને રટણ કર્યા કરે, હું નાયક છું, હું નાયક છું, હું નાયક છું, એને મહિમા ન હોય. કેમ કે સ્વરૂપની મહિમા વાળાને બીજી મહિમા ટળી જાય છે, એને સ્વરૂપની મહિમા છે એને બીજી મહિમા ટળી જાય છે. શું કહે છે? એમ વારંવાર તેની મહિમા ને લગ્ન પૂર્વક ની વાત છે, અંતર ના ઘોલન નહી, અને મહિમા વગર ઘોલન ચાલે નહી. રૂપિયાનું કે સ્ત્રીનું કે ધણીનું ઘોલન ક્યારે ચાલ્યું? સંસારમાં એ ઘોલન ચાલેલું છે બધા. તમારા શીખ્યો નિયાળ માંથી, કોલેજ માંથી બહાર આવીને ત્યારે રૂપિયાનું ઘોલન શરૂ થઈ ગયું. તો રાત દી એકલો પડે કે બેકલો પડે, ચાલુ ને ચાલુ, ખાતો હોય કે પીતો હોય, એ જ ઘોળાતું હોય. રૂપિયા ને ત્યારે આનું ચાલે. કેમ ચાલે છે? કે એનું મહિમા છે, એને કેવું છે, આનાથી મને સુખ છે, આનાથી મને સુખ છે, મારા સુખનું કારણ છે, મારું સર્વસ્વ જ આ છે, મારું સર્વસ્વ જ આ છે એમ થઈ જાય, એનું ભૂલન ચાલે. એ મહિમા પૂર્વક ચાલવું જોઈએ. ભાવ ભાષણમાં નિર્વિકલ્પ તત્વ પાસે છે. કેવું પોતાનું તત્વ પાસે છે? તો નિર્વિકલ્પ તત્વ ઘોળાતા 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 નિર્વિકલ્પતા આવે છે. એમને એમ નથી નિર્વિકલ્પતા આવતી સ્વાનુભૂતિ ને. નિર્વિકલ્પ તત્વ ઘોળાય છે એમાંથી નિર્વિકલ્પતા ઉત્પન્ન થાય છે. નાયક ના વિકલ્પ માંથી નિર્વિકલ્પ નથી થવાતો, કેમ કે વિકલ્પ નો નિર્વિકલ્પ પ્રતિપક્ષમાં છે, એનાથી ન થાય. એટલે એને નિર્વિકલ્પ તત્વનો મહિમા આવે ત્યારે નિર્વિકલ્પ તત્વ ઘોળાઈને નિર્વિકલ્પતા ઉત્પન્ન થાય, અને નિર્વિકલ્પ તત્વની મહિમામાં વિકલ્પનો નિષેધ આવે, નહીતર યથાર્થ નિષેધ આવે ને. વિકલ્પનો નિષેધ આવે છે તો હવે શું છે? નિર્વિકલ્પ તત્વ આવ્યું છે. હમણાં વીરેન્દ્રભાઈ નો ફોન હતો, હમણાં અઠવાડિયામાં બે ફોન આવી ગયા. તો બે વખત કે એવું થયું કે બહુ શાંતિ વેદાણી, મારો અંતર્મુખનો પ્રયત્ન ચાલે છે, સારો ચાલે છે, અને બે વખત શાંતિ વેદાણી, પણ આખા પ્રદેશમાં નહોતી આવી. થઈ ગયું તો બરાબર નથી, ક્યાંક ચર્ચા બીજી રીતે આગળ પાછળ શું ચાલ્યું એ તો કયો ફોનમાં ચર્ચા કરે છે. વિજ્ઞાનનો પ્રયોગ ચાલે છે કે નહીં? તો કઈ એટલું એવું તો નથી ચાલતું, મારો અંતર્મુખ થવાનો પ્રયત્ન ચાલે છે. ભેદ જ્ઞાન વિના સ્વાનુભૂતિ નથી, નિર્વિકલ્પ દશા નથી. નિર્વિકલ્પ દશાનું એક કારણ, માત્ર એક કારણ ભેદ જ્ઞાન છે, અને એ ભેદ જ્ઞાનનો સતત પ્રયોગ ચાલે ત્યારે થાય, સ્વરૂપના ભાવ ભાષણ પછી. એટલે કીધું સુવિધુનું પ્રકરણ વાંચીને ટેલી કરો, પછી સુવિધુનું પ્રકરણ વાંચીને ટેલી કરે તો હવે એમાં પાછો બીજા પ્રશ્નો ઉઠ્યા, એટલે એમ નહીં ચાલે. આવવાના દિવાળી પછી આવે, 4 તારીખે આવે છે. એવું છે, સત્સંગ વગર તો બધું ક્યાં કલ્પના એ ચડી જવાય ખબર નથી. પણ આમ સિન્સિયરિટી સારી છે, પ્રયત્ન કરે છે. મને આમ નિવૃત્ત હું એકલો ઓફિસમાં ચેમ્બરમાં એકલા થઈ જાય ત્યારે વિચાર પ્રયોગ ન કર્યા કરતા હશે. પછી ઉદય આવે ને ત્યારે એમાં નથી ખ્યાલ રહેતો કાંઈ, એમ નહીં. ઉદય તો બીજા ફોનમાં એ વાત થઈ, બીજા કોલમાં ઉદય વખતે પ્રયોગ ચાલવો જોઈએ, ભીંગ પડવાનો સતત ચાલે તો ઉદય તો પ્રયોગ સારા છે, પ્રયોગનું ટેબલ છે એ તો, એના ઉપર તો ખાસ પ્રયોગ ચાલવો જોઈએ. એમ કેમ થાય છે? એમાં નથી થતો, કઈ બરાબર નથી. એવું છે, ઉપકાર બુદ્ધિ થી બહુ વાત કરતા હતા કે બચી ગયા, અમે બચી ગયા, બચી ગયા, નહીં તો ક્યાંય ચડી ગયા હોત. અહીં સુધી રાખ્યું, વિશેષ લેશો આ બોલું, બસ 256 નંબર. બસ 255 માં એમ લ્યો, પરમાર્થ માર્ગ ને પરમાર્થ માર્ગમાં યથાર્થ તત્વને સમજણ થતા ગ્રહિત અને અગ્રહિત મિથ્યાત્વનો ભેદ સમજાય છે. અને ત્યારે સાચા દેવગુરુ શાસ્ત્ર નું સ્વરૂપ સમજાય છે. અને બીજી જગ્યાએ જવાથી ગ્રહિત મિથ્યાત્વનું કેટલું મોટું નુકસાન થાય છે એ પણ સમજાય છે. પોતાની મેળે આપોઆપ આમ સમજાવવું જોઈએ. આવી કેટલીક બાબતોમાં પોતાની સૂઝ હોવી જરૂરી છે.
સુખદા